તે તો હમણાં જ જે વાક્ય અથવા એક કલમ બીજું કાળ વૃત્તાંત 7:14 માં આપણે વાંચી છે તે આધાર વચન છે. મારો સંદેશો શરૂ કરું કે પહેલા એક પ્રશ્ન પૂછું. તમને કોઈને યાદ છે ગયા રવિવારે કયા વિષય ઉપર સંદેશો હતો? થેન્ક યુ. બહુ સ્પીડમાં જવાબ મળે. હું તો એવું વિચારતો હતો કે પછી લોકો એવું વિચારશે કે ભાઈ ગઈકાલે શું ખાધું એ ખબર નથી અમને, અને તમે આવતા રહેવાનું ગયા રહેવાનું કેમ પૂછ્યું? એક અઠવાડિયા પહેલાની વાત. પરંતુ મેમરી પાવર સારો કહેવાય. બાઇબલ કહે છે કે તમે વચનના પાળનાર થાઓ, પોતાને છેતરીને કેવો સાંભળનારા જ નહીં. અને સિલવાન્સભાઈએ જે અદભુત વચનો આપણી આગળ લાવ્યા તે કલમ હતી કે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાય છે. લગભગ એવી જ કોઈ કલમ જૂના કરણમાંથી ફરી એક વાર આપણી સમક્ષ આવીને ઊભી છે. અને આ બંને કલમો જો તમે જોશો તો એમાં બે શબ્દો વેરી કોમન છે, સામાન્ય છે, જો અને તો. બંને કલમો નવા કરારની અને જૂના કરારની એમાં આ શબ્દો સામાન્ય છે. કન્ડિશન છે, ઈશ્વર કન્ડિશન મૂકે છે. એ કન્ડિશન જો આપણે ફૂલફિલ કરીએ તો ઈશ્વર એનું કામ કરે છે. એટલે આજનો મારો જે વિષય છે તે કોલ ફોર પ્રેયર્સ, કે કોલ ફોર રિપેન્ટન્સ, કે કોલ ફોર રિવાઇવલ, કે કોલ ફોર કન્ફેશન, એ મારો વિષય છે. અત્યારે જે મહિનો ચાલે છે એટલે અંગ્રેજી બાઇબલ કેલેન્ડર પ્રમાણે 9મો મહિનો છે, પણ જો યહૂદી કેલેન્ડર તમે જુઓ તો એ 7મો મહિનો છે. અને એ 7મો મહિનો યહૂદી ધર્મમાં રિવાઇવલનો મહિનો ગણવામાં આવે છે, કે જ્યારે પ્રભુના લોકો પશ્ચાતાપ કરે, ભેગા મળે, ઉપવાસ કરે, પ્રાર્થના કરે અને એ રીતે પ્રભુની આગળ નમી જાય. હમણાં શુક્રવારે જ એક બહુ મોટો તહેવાર યહૂદી ધર્મમાં ગયો, યોમ કિપુર. અને એ દિવસે યહૂદી લોકો બધા સિનાગોગમાં ભેગા મળે છે અને પાપનો પસ્તાવો કરે છે, કબૂલાત કરે છે અને માફી માંગે છે. મને પણ એ દિવસે ત્યાં જવાની તક મળીને મેં નજરો નજરા બધું જોયું. તમને જો યાદ હોય તો યાજક વર્ષમાં એક જ વખત પરમ પવિત્ર સ્થાનમાં જતો. અને ગઈકાલે હું ગિલી સાથે વાત કરતો હતો એટલે મેં થોડું સમજાવ્યું કે આ પવિત્ર સ્થાન અને પરમ પવિત્ર સ્થાન અને આ જે મુલાકાત મંડપ ને આ બધી વસ્તુ છે. યાજક પરમ પવિત્ર સ્થાનમાં વર્ષમાં એક જ વાર જઈ શકતો હતો અને એ આ દિવસ યોમ કિપુરનો દિવસ, શુક્રવાર, ગઈકાલનો દિવસ, કે જ્યારે બધા જ લોકોના પાપ અને પોતાના પાપ ઈશ્વરની આગળ કબૂલ કરતો હતો. અને આજે બહુ પવિત્ર જગ્યા હતી, ત્યાં આગળ જો યાજકની કોઈ ભૂલ થાય તો યાજક મરી જાય, અને એટલા માટે એના પગે ઘૂઘરીઓ બાંધવામાં આવતી હતી, એના પગે દોરડું બાંધવામાં આવતું હતું, અને જો ઘૂઘરીઓનો અવાજ ના આવે તો સમજવાનું સમથિંગ રોંગ, અને જો યાજકનું મરણ થાય તો એને દોરડાથી ખેંચીને બહાર કાઢવામાં આવતો. આ બધી યહૂદી ટ્રેડિશન્સ જે આપણે બાઇબલમાં પણ જોઈએ છીએ. હું જ્યારે પ્રાર્થના કરતો હતો આ રવિવાર સંબંધી ત્યારે પ્રભુએ કેટલાક વચનો મને એઝરાના પુસ્તકમાંથી આપ્યા. એટલે જો કે આપણું આધાર વચન કાળ વૃત્તાંતના પુસ્તકમાંથી મેં લીધું છે, પરંતુ હું બોલવાનો છું એઝરામાંથી. અને એ દરમિયાન ટેક્સાસથી એક કોલ આવ્યો અને એ તો અર્જન્ટ અપીલ હતી. અને એ અપીલ તો એવી હતી કે આપણા દેશનું, અમેરિકા દેશનું જે મિડ ટર્મ ઇલેક્શન છે તે નવેમ્બરની 2 તેની ચૂંટણી થવાની છે, એટલે કોલ ફોર પ્રેયર ફોર 40 40 દિવસ સુધી ખાસ પ્રાર્થના કરવાનો કોલ આપવામાં આવ્યો હતો. પણ એની શરૂઆત આવતીકાલથી થાય છે. આજે 19મી તારીખ ને કાલે 20મી તારીખથી 20મી સપ્ટેમ્બરથી ઓક્ટોબર 30 સુધી એ લોકોએ એવું જાહેર કર્યું છે, ડિક્લેર કર્યું છે કે તમારા ઘરોમાં, તમારા મંડળીમાં, તમારા ચર્ચિસમાં, તમારી ઓફિસોમાં અથવા બે કે ત્રણ વોટ એવર જ્યાં કંઈ તમને સમય ટાઈમ મળે એ રીતે, અનુકૂળ થાય એ રીતે પણ તમે ખાસ પ્રાર્થના કરો. અને એના સંબંધીનું કાગળ અર્જન્ટ અપીલ તે બહાર પડી છે. અને એ કાગળ અને અપીલ મેં ન્યુલિનને આપી છે, તમે એમની પાસેથી મેળવી લેશો. અને સાથે સાથે ખાસ પ્રાર્થના પણ આપવામાં આવી છે, 40 ડેઝ ઓફ પ્રેયર. એટલે કઈ ટાઈપની પ્રાર્થના કરવી આપણા દેશને માટે. ભલે આજે ચૂંટણી થવાની છે, ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે એનાથી બહુ ગજબનો ફેરફાર અમેરિકામાં થઈ શકે એમ છે. એટલા માટે ઘણા બધા મુદ્દા આપવામાં આવ્યા છે અને બાઇબલની કલમો આપવામાં આવી છે, આ પણ તમે મેળવી લેશો. અને મારી તો ઈચ્છા એવી છે કે આ કાગળ તમે લો ત્યારે એને વાળી ના દેતા, પણ એને બરોબર આખું રાખશો અને જો લેમિનેશન કરાવશો આવું મારા જેમ, તો એ યાદગાર બની રહેશે. તમે ટેબલ પર કે પ્રેયર રૂમમાં કે ગમે ત્યાં તમને જે અનુકૂળ લાગે ત્યાં મૂકી શકો છો, વારંવાર પ્રાર્થના કરી શકો. એટલે મારા જે વચનો એઝરાના પુસ્તકમાંથી મને મળ્યા એ અને આ ટેક્સાસનો કોલ, તે બહુ મેળ ખાય એવું લાગ્યું. જાણ કે આ પ્રભુની ઈચ્છા હોય એ રીતે આ બધું જોગાનો જોગ બન્યું છે. ને એટલા માટે બીજો કાળ વૃત્તાંત 7મો અધ્યાય 14મી કલમને મેં આધાર વચન તરીકે લીધું છે, પરંતુ આપણે એઝરાના પુસ્તકમાંથી થોડી કલમો જોવા માંગીએ છીએ. તમને ખબર છે પ્રમાણે 1776માં આપણો આ અમેરિકા દેશ આઝાદ થયો અને આજે 2010ની સાલ ચાલે છે, એટલે 234 વર્ષનો ઇતિહાસ તે આપણી પાસે છે. અને અમેરિકાના પ્રથમ પ્રેસિડેન્ટ જ્યોર્જ વોશિંગ્ટને જ્યારે ડિક્લેર કર્યું ત્યારે એમણે કહ્યું કે ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ રન ધ ગવર્મેન્ટ વિધાઉટ ગોડ એન્ડ બાઇબલ. ઈશ્વર અને બાઇબલ વગર ગવર્મેન્ટને ચલાવવી એ અશક્ય છે. અને એટલા માટે બહુ જરૂરી છે કે આપણે બાઇબલ અનુસાર આપણા દેશને માટે પ્રાર્થના કરીએ. જો કે અવર કરંટ પ્રેસિડેન્ટ રિફ્યુઝ ટુ એટેન્ડ ધ નેશનલ ડે ઓફ પ્રેયર. એટલે હા, 234 વર્ષના ગાળામાં કેટલા બધા ચેન્જીસ થઈ ગયા, પ્રેસિડેન્ટથી માંડીને તે સામાન્ય લોકો અને સેનેટર અને ગવર્નર સુધીમાં કેટલા બધા ફેરફારો થઈ ગયા તે આપણે જોઈ શકીએ છીએ. અને એટલા જ માટે આ જે દિવસો આવતીકાલથી શરૂ થાય છે તે પ્રાર્થનાના દિવસો છે, આપણા દેશને માટે, દેશના આગેવાનો માટે અને દેશના આત્મિક સાજાપણા માટે અર્જન્ટ અપીલ તમે ખાસ વાંચશો અને પ્રાર્થના પણ કરશો. અને જો તમે ઓનલાઈન પર તમે તમારા નામ આપશો તો તમને વધારે માહિતી પણ ત્યાંથી મળી શકશે. હવે એઝરાના પુસ્તકમાંથી જે 4 બાબતો પ્રભુએ મને બતાવી તે હું તમને જણાવવા માંગુ છું. એઝરા તો પ્રખ્યાત શાસ્ત્રી હતો અને સાથે સાથે એ યાજક પણ હતો અને તેને પવિત્ર શાસ્ત્રનું જ્ઞાન હતું, તેના પર યહોવાની કૃપા હતી એવું શાસ્ત્રમાં લખેલું છે. હવે એઝરા કઈ ટાઈપનો માણસ હતો એ જાણવું હોય તો હું તમને કલમ બતાવું અને તમે ઉઘાડશો એઝરાનું પુસ્તક તેનો 7મો અધ્યાય અને 10મી કલમ. એઝરા એ કાળવૃત્તાંતના પુસ્તક પછી આવે છે. એઝરાનું પુસ્તક 7મો અધ્યાય અને 10મી કલમ, પૃષ્ઠ નંબર 431. એમાં હરીશભાઈ વાંચશો. આ જે પ્રભુનો સેવક હતો એની પાસે ત્રણ ક્વોલિટેટિવ ગુણો આપણને જોવા મળે છે. તો એ છે, પહેલો ગુણ કે નિયમશાસ્ત્રનું સંશોધન કરતો હતો. બીજી બાબત, ખાલી સંશોધન કરતો હતો એટલું જ નહીં પણ તે પાળતો હતો. અને ત્રીજી બાબત, તે બીજાઓને, લોકોને, મંડળીને, ચર્ચને, ઇસરાયલ પુત્રોને તે શીખવતો હતો. તો આ ત્રણ બાબત એની પાસેથી આપણને જોવા મળે છે. અને આ બધાનું મૂળ કારણ તો છેલ્લા ભાગમાં લખેલું છે, કારણ કે એને એનું જે મન હતું તેમાં લગાડેલું હતું. હાલેલુયા. હવે આવી વ્યક્તિને ઈશ્વર લીડરશીપ આપે છે, ઇઝરાયલ પુત્રો. અને ઇઝરાયલ પુત્રો એ વખતે બાબેલના બંદીવાસમાં હતા અને તેઓ બાબેલથી નીકળીને યરુશાલેમ જતા હતા. અને ત્યારે તેણે ચાર બાબતો કરી, અને એ ચાર બાબતો તે હું તમને બતાવવા માંગુ છું. એઝરાએ શું શું કર્યું, જે પરિસ્થિતિ એઝરાના સમયમાં હતી ઇઝરાયલ પુત્રોની, એવી જ કોઈ પરિસ્થિતિ અત્યારે આપણા દેશની ને આપણા લોકોની છે. તો એણે સૌથી પ્રથમ શું કર્યું તે હું તમને એઝરાના પુસ્તકમાંથી બતાવું. હેરિસભાઈ, 8:15 જુઓ તમે. એટલે સુધી આહવા નદીની પાસે વચ્ચે રસ્તામાં એક નદી આવતી હતી અને નદીનું નામ આહવા હતું. આપણા ગુજરાત, સાઉથ ગુજરાતમાં પણ એક ગામ છે, એનું નામ આહવા છે, ડાંગના વિસ્તારમાં આહવા ડાંગ. અને એ જ નામ અહીંયા આગળ પણ જોવા મળે છે. એ નદીનું નામ છે. એ બાબેલથી યરુશાલેમ જતા વચ્ચે રસ્તામાં નદી આવતી હતી અને એ નદીનું નામ આહવા હતું. અને ત્યાં આગળ આ લોકોએ સ્ટોપેજ કર્યું, 3 દિવસનો કેમ્પ કર્યો. ભલો, જ્યારે પ્રભુના લોકો ભેગા થાય છે ત્યારે કોઈક અનયુઝવલ બાબત બને છે. અત્યારે પણ આપણે પ્રભુના લોકો તરીકે આ ઘરમાં ભેગા થયા છે અને જ્યાં કઈ અને જ્યારે જ્યારે પ્રભુના લોકો એકત્ર મળે છે, એકઠા મળે છે, ભેગા મળે છે, ત્યારે અસામાન્ય બાબત બને છે. અને એ તો એ છે કે ઈશ્વરની હાજરી ત્યાં આગળ ઉતરી આવે છે. અમે જ્યારે યરુશાલેમ ગયા ત્યારે એક સભાસ્થાનમાં બેઠા હતા અને અમારા ગાઈડે અમને એવું કહ્યું કે યહૂદીઓના સંપ્રદાય પ્રમાણે એવો નિયમ હતો કે જો 10 પુરુષો આ સભાસ્થાનમાં આવે તો જ સભાની શરૂઆત થઈ શકે. એ સમય એવો હતો કે જ્યારે બાળકોની અને સ્ત્રીઓની કોઈ વેલ્યુ પણ નહોતી, પુરુષોનું માન ગણાતું. અને જો 10 પુરુષો હાજર હોય તો હા મીટિંગ શરૂ થઈ શકે, નહીં તો નહીં. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવ્યા પછી એમણે એવું કહ્યું કે જ્યાં 2 કે 3 મારે નામે એકતા મળે છે તેઓની મધ્ય હું હાજર છું. બધા ભેદભાવ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ભૂસી નાખ્યા. સ્ત્રીઓના, પુરુષોના, બાળકોના સંખ્યાને કોઈ એટલી બધી મહત્વ આપ્યું નહીં, ફક્ત 2 કે 3 જો મારે નામે એકતા મળે છે તો તેઓની મધ્ય હું હાજર છું. ને વાલાઓ, આ બહુ સરસ પ્રભુએ આંકડો આપ્યો. 2 અને 3 પણ જો ઓછો આંકડો જોઈએ તો 2, હસબન્ડ ને વાઈફ 2 જ જો ભેગા મળીને પ્રાર્થના કરે તો ઘણું બધું થઈ શકે એમ છે. પ્રેરિતોના કૃત્યોના 2 અધ્યાયની 1 કલમમાં આપણે જોઈએ છે કે 50માના દિવસે જ્યારે તેઓ એકઠા થયા, એક સ્થળે, એક જગ્યાએ એકઠા થયા અને પવિત્ર આત્મા દેવ અગ્નિ રૂપે ઉતરી આવ્યો. પ્રેરિતોના કૃત્ય અને તેનો 4:31 આપણે જોઈએ છે, પ્રેરિતો ભેગા થયા પ્રાર્થના કરવા માટે અને ત્યાં કઈ અનયુઝવલ બન્યું. શું બન્યું? પવિત્ર આત્મા દેવ ઉતરી આવ્યા અને દેવની વાત તેઓ હિંમતથી બોલવા લાગ્યા અને એ મકાન હાલ્યું ધરતીકંપ. પ્રાર્થનામાં જે પરાક્રમ છે તે આપણને જોવા મળે છે. લોકો જ્યારે પ્રભુના લોકો પ્રભુને નામે જ્યારે ભેગા થાય છે ત્યારે શું બને છે તે આપણે જૂના કરારમાં અને નવા કરારમાં સરખું જોઈ શકીએ છીએ. તો પહેલી બાબત, એણે જે કરી તે લોકોને ભેગા કરી. ત્યાર પછી બીજી બાબત એણે શું કરી એ આપણે જોઈએ. એઝરાનું પુસ્તક અને તેનો 8:21 તમે જુઓ. ચાલીસ બે વાંચશો. પછી ઉપવાસનો ઢંઢેરો પીટાવ્યો, અને એટલા માટે કે ત્રણ બાબતો અહીંયા આગળ એ જણાવે છે, અમારે પોતાને સારું, અમારા બાળકોને સારું, તથા અમારી સર્વ માલ મિલકતને સારું, અમે તેની પાસેથી સીધો રસ્તો શોધી લઈએ. બોલાવો, તમારા પોતાના પ્રશ્નો છે, તમને બાળકોના પ્રશ્નો સતાવે છે, બાળકોના લગ્નોના પ્રશ્નો છે, બાળકો સાથેના સંબંધના પ્રશ્નો છે, તમારે માલ મિલકતના પ્રશ્નો છે, તમારે સીધો રસ્તો મેળવવો છે, તો અહીં બાઇબલમાં એનો જવાબ છે. કહે છે કે અમે દીન થઈએ, અમે ઉપવાસ કરીએ અને પ્રભુની પાસેથી એક રસ્તો શોધી લઈએ. આ એક બહુ મોટું હથિયાર, આત્મિક હથિયાર ખ્રિસ્તી મંડળીને ઉપવાસનું પ્રભુએ આપેલું છે, કે એ હથિયાર જ્યારે શેતાનની સામે અને દુષ્ટતાના આત્મિક બંધનોની સામે જ્યારે તમે ને હું ઉગામીએ છીએ, ત્યારે શત્રુ શેતાનની હાર થાય છે. નવા કરારમાં આપણને ખબર છે, એક માણસ હતો અને એના દીકરાને ફેફરાનું દર્દ હતું, અને એ ભૂત એને વળગેલું હતું અને વારે ગઈ અને હેરાન કરતું હતું. અને એ માણસ એ દીકરાને શિષ્યની પાસે લઈ ગયો, પરંતુ એ ભૂતને તો કાઢી શક્યા નહીં. પછી છેવટે પ્રભુ ઈસુની પાસે આ કેસ લાવવામાં આવ્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે ભૂતને કાઢ્યું. તે શિષ્યોએ એકાંતમાં પ્રભુને પૂછ્યું કે અમે કેમ તે કાઢી શક્યા નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જવાબ હું તમને આપું છું. માથીની લખેલી સુવાર્તા તેનો 17મો અધ્યાય અને 21મી કલમ તમે જુઓ. માથી 17 અને 21. આ હથિયારો એવા છે, પ્રાર્થના અને ઉપવાસ, કે શેતાનના બંધનોને નીચા પાડે છે. કદાચ શિષ્યમાં ઉણા ઉતરતા હશે કે ગમે તે બાબત હોય, પણ શિષ્યોથી જે થઈ શક્યું નહીં તે પ્રભુ ઈસુએ કર્યું. એજરાને એ વખતનો જે રાજા હતો આર્તાહર્ષ્ટા, એની સાથે ઘણા સારા સંબંધો હતા, અને એ લોકો જ્યારે આ મુસાફરીએ નીકળ્યા હતા ત્યારે ઘણા બધા વિઘ્નો અને જોખમો અને શત્રુઓના ઘણા બધા પ્રોબ્લેમ હતા, અને એવા એમાંથી બાબેલથી યરુશાલેમ જવાનું હતું. છતાં તે શું કહે છે, 22મી કલમ વાંચો, 8મો અધ્યાય ને 22મી કલમ. હું માનું છું કે અજરાએ જો રાજાની પાસે મદદ માગી હોત, લશ્કર માગ્યું હોત, તો બધું મળી શકે. પણ શું કહે છે કે રાજાની પાસે માગતા મને શરમ લાગી. કેમ શરમ લાગી? એટલા માટે કે અમે જ રાજાને જણાવ્યું હતું કે જે દેવની ઉપાસના અમે કરીએ છીએ, જે દેવનું ભજન અમે કરીએ છીએ, ઓનલી ગોડ એન્ડ વન ગોડ, ધ ગોડ ઓફ એબ્રાહમ, આઇઝેક એન્ડ જેકબ, એ અમને ગમે તેવી મુશ્કેલીમાંથી છોડાવવાની શક્તિમાન છે, અને એટલા માટે રાજા પાસેથી મદદ માગતા મને શરમ લાગી. બાઇબલની જે મધ્યમાં કલમ આપેલી છે તે આપણે વાંચીએ. ગીતશાસ્ત્રનું પુસ્તક એનો 118મું ગીત અને 8મી કલમમાં એવું લખ્યું છે કે માણસનો ભરોસો કરવા કરતા યહોવા પર આધાર રાખવો સારો છે. પણ એના પછીની જે કલમ છે 9મી કલમ, એમાં એવું લખ્યું છે કે રાજાઓ પર ભરોસો રાખવા કરતા યહોવા પર આધાર રાખવો સારો છે. અને આ જે પ્રવીણ શાસ્ત્રી હતો એઝરા, ત્યાં જાણતો હતો કે મારે રાજાઓની પાસે, રાજાની પાસેથી મદદ માગવી નથી, પરંતુ રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ જેનું અમે ભજન કરીએ છીએ એની પાસેથી મારે મદદ માગવાની છે. અને એટલા માટે તે પ્રભુની પાસે આવે છે અને આ બધી બાબતો ઇસ્રાયલ પુત્રોને જણાવે છે. ત્યાર પછી ત્રીજી બાબત એઝરાએ કરી, આઠમો અધ્યાય અને 23મી કલમ તમે જોશો, એઝરા 8:3-23. માટે અમે ઉપવાસ કરીને દેવને વિનંતી કરી, પ્રાર્થના કરી. પ્રભુના લોકો તરીકે બહુ મોટો હક મને અને તમને મળેલો છે કે આપણે આપણી બધી જ બાબતો પ્રભુની પાસે લાવીએ. ધ હાઈએસ્ટ મિનિસ્ટ્રી ઇન ધ વર્લ્ડ ઇઝ ધ મિનિસ્ટ્રી ઓફ પ્રેયર. ઇટ્સ નોટ અ મિનિસ્ટ્રી ઓફ પ્રીચિંગ, પણ મિનિસ્ટ્રી ઓફ પ્રેયર. કેટલાક લોકો જ્યારે મુશ્કેલીમાં આવે છે, એક્સિડન્ટ થાય છે, માંદા પડે છે, ત્યારે પ્રાર્થના કરવાનું શરૂ કરે. પ્રાર્થના એ સંકટ સમયની એ રીતે સાંકળ નથી કે જ્યારે મુશ્કેલીમાં આવે ત્યારે સાંકળ ખેંચે. કોઈકે કહ્યું છે કે પ્રાર્થનાને સ્પેર વ્હીલ તરીકે નહીં પણ ડ્રાઇવિંગ વ્હીલ તરીકે વાપરો. ગાડીમાં ચાર વ્હીલ તો હોય છે પણ એક પાંચમું વ્હીલ પેલા એમાં નીચે હોય છે, સંતાડેલું ડોનેટ ટાયર, એનો ક્યારે ઉપયોગ કરે છે? જ્યારે ફ્લેટ થાય, પંચર પડે તો. એ રીતે પ્રાર્થનાનો ઉપયોગ ના કરો. પ્રાર્થનાને જેવી રીતે તમે ગાડીમાં બેસો છો અને સૌથી પ્રથમ ઇગ્નિશિયન કી ચાલુ કરીને તમારા હાથ ડ્રાઇવિંગ વ્હીલ પર હોય છે, એ રીતે એનો ઉપયોગ કરો. કોઈકે કહ્યું છે કે મોર પ્રેયર મોર પાવર, લેસ પ્રેયર લેસ પાવર, નો પ્રેયર નો પાવર. પ્રશ્ન એ છે કે તમારું પ્રાર્થનાનું જીવન કેવું છે? પ્રભુ ઈસુએ શિષ્યોને પ્રીચિંગ કરતા શીખવાડ્યું નહીં પણ પ્રાર્થના કરતા શીખવાડ્યું. અને એટલે ઓ આકાશ મના મારા બાપ, મોટી પ્રાર્થના આખી દુનિયાની પાસે આવી. તમારા પ્રશ્નો અને તેનો જવાબ વચ્ચે કેટલું અંતર છે તમને ખબર છે? વલો હિબ્રિયોનો પત્ર 12મો અધ્યાય 12મી કલમ એમ લખ્યું છે કે માટે લુલા થયેલા હાથોને તથા અશક્ત થયેલા ઘૂંટણોને તમે ફરી સમા કરો. આપણને થિયોલોજીની જરૂર નથી પણ આપણને નિયોલોજીની જરૂર છે. શું તમે આ 40 દિવસ દરમિયાન તમારા ઘૂંટણ પ્રભુની આગળ નમાવશો? અને છેલ્લી અને ચોથી બાબત જે એઝરાએ કરી તે 9મો અધ્યાય અને 5મી કલમ. આ એક બહુ મોટી મિનિસ્ટ્રી છે, પ્રભુની તરફ આપણા હાથ પ્રસારવા, હેલ્પિંગ હેન્ડ્સ, પ્રભુની સહાય માગવી, પ્રભુની દોરવણી માગવી. પ્રાર્થનામાં હું કેટલી વાર મારો હાથ ઊંચો કરું છું અને કહું છું પ્રભુ હું લગભગ લપસી પડવાની તૈયારી છું, મારો હાથ પકડું અને પ્રભુ મારો હાથ પકડે છે અને મને ઊંચકી રાખે છે. પિતરની વાત તમને ખબર છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમુદ્ર પર ચાલતા હતા. પિતરે કહ્યું કે પ્રભુ જો તમે છો તો મને પણ કહો અને હું આવું. અને પિતરને કહ્યું કે આવ, ને પિતર પાણી પર ચાલવા. તો આપણને ખબર છે કે પવન, સમુદ્ર અને પવન તોફાન જોઈને એ બીગ્યો અને એને બૂમ પાડી અને પ્રભુએ એનો હાથ પકડ્યો, જેને આપણને ગીત મળ્યું, પકડો પકડો પ્રભુજી હાથ મારો, જેમ પકડ્યો પિત્તરનો હાથ પકડો હાથમાં. પરંતુ બાલાઓ, જ્યારે પિત્તરને પ્રભુ સુખ્રિસ્તના હાથનો સ્પર્શ થયો, એ પરાક્રમનો અનુભવ થયો, ત્યારે એને ખબર પડી કે હાથ પકડવાથી શું થાય છે. અને ત્યાર પછી આપણે પ્રેરિતોના કૃત્યના 3 અધ્યાયમાં વાંચીએ છીએ કે પિત્તરને યોહાન જ્યારે મંદિરમાં જતા હતા સુંદર નામના દરવાજા આગળ, જે જન્મથી લંગડો માણસ હતો અને જેમ બધા લોકો એની પાસે ભીખ માગે છે એમ એણે એમની પણ ભીખ માગી, પણ એ લંગડા માણસને ખબર નથી કે આ બીજા બધા લોકો કરતા આ બે લોકો અસામાન્ય છે, આમની પાસે કોઈ પરાક્રમ છે. અને પિત્તરે કહ્યું કે સોનું રૂપું તો મારી પાસે નથી, પણ મારી પાસે જે છે તે હું તમને આપું છું. ઈસુ ખ્રિસ્ત નઝારીના નામથી ચાલતો હતા, પરંતુ ત્યાર પછીની 5મી કલમ એમ લખ્યું છે કે તેણે તેનો હાથ પકડીને તેનો ઉભો, જે પિત્તરે પ્રભુ ઈસુનો હાથ પકડેલો એ પિત્તરે લંગડા માણસનો હાથ પકડ્યો અને પવિત્ર આત્માનું પરાક્રમ ત્યાં આગળ આવ્યું. અને જે જિંદગીમાં કદી ચાલતો નહોતો તે કૂદીને ઉભો થયો અને ચાલવા લાગ્યો અને દેવની સ્તુતિ કરતો ચર્ચમાં. હાથો ઊંચા કરવા એ વિજયની નિશાની છે, ખુશ ખબરની નિશાની છે. તમારા હાથો પ્રભુની સમક્ષતામાં ઊંચા કરો. જ્યારે ઇસ્રાયલ પુત્રો અને અમાલેકીઓ સાથે યુદ્ધ ચાલતું હતું ત્યારે મૂસા જ્યારે હાથ ઊંચા કરતો હતો ત્યારે ઇસ્રાયલ પુત્રોની જીત થતી હતી, અને મૂસાના હાથ જ્યારે થાકના લીધે નીચા પડતા હતા ત્યારે અમાલેકીઓની જીત થતી. હાથ ઊંચા કરવામાં, પ્રભુની સમક્ષતામાં, પ્રાર્થનામાં, સ્તુતિમાં, ચર્ચમાં બહુ મોટું પરાક્રમ રહેલું છે. આ પેલા એન્ટેના જેવું કામ કરે, એન્ટેના હોય ને બધા, એના બધા મોજાઓ એને સ્વીકારીને તમને પિક્ચર આપે, એવું પ્રભુનું પરાક્રમ ઉતરી આવે છે અને તમને સામર્થ્ય આપે છે. અને માટે પ્રભુએ આ 4 બાબતો બતાવી છે કે તમે આવું કંઈક કરો, અને એની સામે આપણી સામે આ પડકાર છે, પ્રાર્થનાનો પડકાર છે, અને આ 40 દિવસની અપીલ છે જે આવતીકાલથી શરૂ થાય છે. અને આની ઝેરોક્સ કોપી કરાવીને મેં આપી છે, તમે દરેક જણ લઈ શકો છો, એ આગળ વધી શકો છો. અને ખાસ આ 40 દિવસ બધા બાઇબલમાં જે આંકડા આપ્યા છે તેના ખાસ અર્થ આપણને જોવા મળે છે. અને જો તમને યાદ હોય તો 3ના આંકડા સંબંધી, 5ના આંકડા સંબંધી, 7ના આંકડા સંબંધી, 8ના આંકડા સંબંધી મેં આ મંડળીમાં શિક્ષણ આપ્યું છે. અને જો યાદ હોય તો 10ના આંકડા સંબંધી આપણે જ્યારે જાન્યુઆરીમાં ભેગા થયા ત્યારે પ્રથમ રવિવારે 10નો આંકડો શું સૂચવે છે એ પણ મેં તમને છાપીને આપ્યું છે. હવે હું તમને બતાવું છું કે આ 40નો આંકડો શું સૂચવે છે. કેમ 40 દિવસ? 40નો આંકડો તે ન્યાય શાસન કે જજમેન્ટ બતાવે છે. આપણને બધાને નૂહની વાત ખબર છે, અને ન્યાયપણાના સેવકે ઉપદેશ કર્યો, ચેતવણી આપી. એ વખતનું જગત ભ્રષ્ટ થઈ ગયું હતું, પરંતુ લોકોએ ઠઠ્ઠા મશ્કરી કર્યા, પસ્તાવો કર્યો નહીં. પ્રભુનું ન્યાય શાસન સાધ્યું. 40 દિવસ અને 40 રાત વરસાદ પડ્યો, અને ફક્ત 8 જણ સિવાય આખી દુનિયાનો નાશ કર્યો. 40 દિવસ 40 રાત. બીજો એક દાખલો હું તમને બતાવું. નિનવેના લોકો પણ દુષ્ટ થઈ ગયા હતા, અને તેમની ઉપર પણ પ્રભુનું ન્યાય શાસન આવ્યું. એટલું યાદ રાખજો કે પ્રભુ ચેતવણી અને સુધરવાની તક આપ્યા વગર કોઈનો નાશ કરતો નથી. પ્રભુએ એના સેવક યુનાને ઊભો કર્યો, તો તમને ખબર છે કે શું બન્યું. જવાનું હતું નિનવે અને યુના ચાલ્યો ગયો તારશીશ. યાદ રાખજો કે ઈશ્વરની હજુરમાંથી હું કે તમે કે દુનિયાની કોઈ તાકાત છટકી જઈ શકતી નથી, અને એ જ યુનાના હકમાં બન્યું. યુના ભાઈ નાસવા તો ગયા, પણ ભર સમુદ્ર મધ્ય પ્રભુએ એને પકડ્યું. યુનાને ખબર પડી ગઈ કે આ જે તોફાન થવું છે તો મારા લીધે છે. છેવટે બધા ફરતા ફરતા યુનાની પાસે આ ચિઠ્ઠીઓ નાખી, એના નામની ચિઠ્ઠી નીકળી, પૂછી ગયું તું કોણ છું, ક્યાંથી આવ, શું કર. એને કીધું કે આ તમારો જે પ્રશ્ન છે એનો જવાબ મારી પાસે, મારા લીધે આ બધું તોફાન થયું, મને ઉચકીને નાખી દો એટલે આ બધું પતી જશે. પેલા લોકો તો બી ગયા, કારણ કે એણે કહેલું કે હું સમુદ્ર અને કોરી ભૂમિના કરતા યહોવાનો ભક્ત છું, ના આવા માણસને નાખી દેવો, મારી નાખો તો ગુનો ગુનો થશે આપણી પર. એટલે એટલો ટ્રાય કર્યો કે ગમે એમ કરીને સમુદ્રની પાર નીકળી શકીએ, પણ ઇટ ઇઝ ઇમ્પોસિબલ. ઈશ્વરની આગળ કોઈનું ચાલતું નથી. સમુદ્ર વધારે ને વધારે તોફાની થતો ઘર. છેવટે કોમ અને યુનાને ઉંચકીને અને એકદમ સમુદ્ર સામે. યુનાને તો બરાબર લેસન્સ મળી ગયું હતું, એટલે એ તો રેડી ટુ ગો, નિનવે ગયો. અને એણે 6 શબ્દનો ઉપદેશ કર્યો, અને એ 6 શબ્દો આ પ્રમાણે છે. 40 દિવસ પછી નિનવેનો નાશ થશે. બસ આટલું જ. મને સમજણ નથી પડતી કે આ 6 શબ્દો કહેવા માટે યુના આટલો બધો આખો પાછો કેમ થયો, ખબર નહીં. પણ નાશનો સમાચાર, ચેતવણીના સમાચાર, પસ્તાવાની વાત હતી. અને આ 6 શબ્દોમાં બહુ પરાક્રમ હતો. નીતિ વચનમાં એવું લખ્યું છે કે પ્રસંગને અનુસરીને બોલેલો શબ્દ રૂપાની ટોપલીમાં સોનાના ફળ જેવો છે. અને આ પ્રસંગને બહુ અનુરૂપ શબ્દ પ્રભુએ આપ્યા હતા. 6 શબ્દો કહેવાય. આ તો ગુજરાતી બાઇબલ પ્રમાણે 6 શબ્દો છે, એ તો હિબ્રુમાં બોલ્યો હશે એટલે ખબર નહીં હિબ્રુમાં કેટલા શબ્દો, મને ખબર નથી. પણ ગમે તે હોય, એ શબ્દોમાં પાવરફુલ હતો, મેસેજ હતો. અને આપણે એને ખબર છે કે એમાં સુધરવાની તક પણ હતી. 40 દિવસની તક આપવામાં આવી હતી. રાજાથી માંડીને રંક સુધી, પૈસાદારથી માંડીને ગરીબ સુધી, નાના મોટા માણસો અને પશુઓ બંને ટાટ ઓઢ્યું. ખાવાનું તો નહીં, પણ પાણી પણ નહીં પીવાનું, પાણી પણ પીધું નહીં. અને અદ્ભુત બચાવ થયો. 1,20,000 માણસો એવા હતા કે જેમને પોતાનો ડાબો હાથ કયો અને જમણો હાથ કયો એની પણ ખબર નહોતી. ભલો પસ્તાવો કરવા માટે ફિલોસોફી કે થિયોલોજીની જરૂર નથી, બાઇબલ કોલેજમાં જવાની જરૂર નથી, કારણ કે આપણને શિક્ષણ મળે છે કે ભાઈ આ 1,20,000 માણસો એવા હતા કે એમને ડાબો અને જમણો હાથ કયો એની ખબર નથી, પણ એમણે પસ્તાવો કર્યો અને અદ્ભુત બચાવ થયો. એ પણ 40 દિવસનું ન્યાય શાસન. નૂહના સમયમાં પણ 40 દિવસનું ન્યાય શાસન. આપણી પાસે આ કોલ આવ્યો છે 40 દિવસનો. આવતીકાલથી ઓક્ટોબરની 30મી સુધીના 40 દિવસ છે. નવેમ્બરની 2 તારીખે મિડ ટર્મ ઇલેક્શન છે, ચૂંટણી છે. અને એની ચાવી, એની કી તે તમારી પાસે છે. બીજું કાળવૃત્તાંત 7 અને 14 તે ચાવી છે. એક ફની સ્ટોરી તમને કહીને મારે બોલવાનું બંધ કરીશ. એક અમેરિકન ચર્ચની જ વાત છે. ગેસ્ટ સ્પીકર આવેલા ચર્ચમાં, અને એમણે એક પ્રશ્ન પૂછ્યો કે હુ ઇઝ ઇમ્પોર્ટન્ટ પર્સન ઇન ધીસ ચર્ચ. આ દેવળની અંદર કઈ અગત્યની વ્યક્તિ છે. બધા વિચાર કરવા માટે. મોટા ભાગે લોકો એવું કહે કે ભાઈ પાદરી સાહેબ કારણ કે ભાષણો કરે, લોકોની મુલાકાત લે, પ્રાર્થના કરે, એટલે એ જ કહેવાય ને. કે કોઈ કહેવું કે ના ભાઈ વડીલો ખરા હોત, કારણ કે એ એમને સપોર્ટ કરે છે પાદરી સાહેબ, ત્યારે આ બધું કરી શકે. ભાઈ કોઈ કહેવું કે ના ભાઈ ક્વાયર, જે ક્વાયર જે ગીતો ગાય છે અને વાજિંત્રો વગાડે છે એનાથી આખું એટમોસ્ફિયર ચર્ચનું ક્રિએટ થાય છે અને પછી મેસેજ આપવાનો. જો આ લોકો આવું કરતા ના હોય તો આ સંદેશાનો કોઈ અર્થ નહીં. કોઈ કે એમ કહું કે ભાઈ ક્વાયર આવ્યું ક્યાંથી, આ તો સન્ડે સ્કૂલના બાળકોને શીખવાડ્યું ને એ લોકો મોટા થયા ને એ લોકો ક્વાયરમાં બેસતા, એટલે સન્ડે સ્કૂલના ટીચર. છેવટે આ વાત ગઈ સન્ડે સ્કૂલના છોકરાઓ પર. છોકરાને ભેગા એને પ્રશ્ન પૂછ્યો, હુ ઇઝ ઇમ્પોર્ટન્ટ પર્સન ઇન ધીસ ચર્ચ, આ દેવળની અંદર અગત્યની વ્યક્તિ કોણ છે? બધાએ એક સાથે એક જ નામ દીધું, જીમી. નું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું કે આ બધા છોકરાએ એક જ નામ દીધું જીમીનું. હુ ઇઝ જીમી, કોણ છે, શું કરે છે? જીમી તો જેનેટર હતો, જે ચર્ચનું બધું સફાઈ કામ કરતો હતો, બાથરૂમ સાફ કરતો હતો, પાટેલીઓ સાફ કરતો હતો, બધું ગોઠવતો હતો, બુક્સ ને બાઇબલ ને ભજન સંગ્રહ બધું જનરલ ધ્યાન આપતો હતો ચર્ચનું. વાત એમ છે કે જ્યારે ચર્ચ છૂટે અને પછી બધા લોકો ઘેર જતા રહે ત્યારે આ જીમી બેઝમેન્ટમાં જાય નીચે, અને પેલું ખાવા પીવાનું જે મશીન હોય એની ચાવી એની પાસે ખોલી ખા, અને પછી જેટલા બાળકો જ્યાં એથી પસાર થાય એમને કહે કે ભાઈ તમારે શું જોઈએ છે, કે ચોકલેટ લે, તમારે શું ત્યારે પટેટો ચિપ્સ લે, ત્યારે શું જોઈએ આઈસ્ક્રીમ લે, ફ્રી ઓફ ચાર્જ. જીમી, જીમી ઇઝ ઇમ્પોર્ટન્ટ પર્સન બાળકો. એનું એક જ કારણ હતું કે મશીનની જે ચાવી હતી તે જીમી પાસે. ભલો આ દેશને જો બચાવવો હોય, આ દેશને જો સુધારવો હોય, આ દેશને જો હિલિંગ કરવું હોય તો એની ચાવી ચર્ચની પાસે છે. તું પિત્તર છે તારી પર હું મંડળી બાંધીશ, જેની વિરુદ્ધ હાડેસની સત્તાનું જોર ચાલશે. એટલે વોશિંગ્ટન ડીસીમાં ગમે એટલા લોકો બેસતા હોય ને ગમે તેટલા ડિસિશન લેતા હોય પણ ચાવી તો મારી ને તમારી પાસે ચર્ચની પાસે. તમે અગત્યની વ્યક્તિઓ છો. બાઇબલ કહે છે પહેલું પિત્તર 2:9 પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજક વર્ગ, પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક છો. યુ આર સ્પેશિયલ, યુ આર ઇમ્પોર્ટન્ટ, યુ આર પ્રેશિયસ, યુ આર એનોઇન્ટેડ, યુ આર એપોઇન્ટેડ, યુ આર સેપરેટેડ, યુ આર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન, નોટ ઓનલી ફોર ધ ચર્ચ બટ હોલ લેન્ડ એન્ડ હોલ યુનિવર્સ. ઈશ્વરે આ ચાવી, આ એક્સેસ રાજ્યાસન પાસે, કૃપાસન પાસે કહે છે કે આપણે હિંમતથી આવીએ, કારણ કે મને તમને આપી છે. શું તમે આ 40 દિવસ દરમિયાન પ્રાર્થના કરશો? આ રણસિંગડું છે અને પહેલાના વખતમાં યાજકો રણસિંગડું વગાડતા અને આજે પણ એ એટલું જ વેલ્યુએબલ છે. ને હું આ રણસિંગડું વગાડવા પ્રયત્ન કરું છું અને વગાડું છું, અને ત્યાર પછી આ કોલ મેં તમને આપ્યો છે એનો રિસ્પોન્સ તમે કેવો આપો છો તે તમારી અને ઈશ્વર સાથેની વાત છે. જે સૌથી પ્રથમ કલમ મેં યોએલમાંથી વાંચી એમાં એવું લખ્યું છે કે સિયોનમાં રણસિંગડું વગાડે, જો એના 2 વખત એ વાત લખવામાં આવી છે. અને આ એક અગત્યની બાબત છે કે આ કોલ ફોર પ્રેયર, કોલ ફોર રિપેન્ટન્સ, કોલ ફોર કન્ફેશન, કોલ ફોર ફાસ્ટિંગ, વોટ એવર તમારે જે કંઈ કરવું હોય આ 40 દિવસ દરમિયાન, આ પડકાર અને ચેલેન્જ તમારી પાસે છે. તમે બધા પોતાની જગ્યા પર ઉભા થશો. America must return back to God, back to Bible, back to prayer, back to repentance, back to revival, back to church, back to Ten Commandments, back to holy life, back to father of Abraham, Isaac and Jacob. પ્રાર્થના કરી બેસી જશે. સ્વર્ગમાંના મારા પ્રેમી પ્રભુ, તમારું વચન અને તમારી ઈચ્છા બહુ સ્પષ્ટપણે તમારી પાસે આવ્યા છે. તેનો રિસ્પોન્સ આપવાના માટે આ 40 દિવસ દરમિયાન તમે તમારા લોકોની સહાય કરો અને અમારા દેશને તમે હિલિંગ ટચ આપો, અમારા દેશની સિકલ તમે બદલી કરો. પ્રભુ, આ દેશ ઉડાવ દીકરાની માફક પાછો ફરે એવું તમે કહો. અમને અમારા પાપોની ક્ષમા પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ.